আসসালামু আলাইকুম ওয়া রাহমাতুল্লাহি ওয়া বারাকাতু। কেম ছো মারা মামা ও মাসিও বেনো আনে ভাইও? রেডিও পর হামার বাবারা মিডিয়াম ওয়েভ 1548 পর, ইন্টারনেট পে স্যাটেলাইট পর হামার বাবারা রেডিও ইসলাম .co.za পর, আনে DSTV চ্যানেল 826 পর হামার বাবারা নে বি মারা খুব খুব সালাম। উম্মীদ ছে কি তমে মজামা ছে আনে তমারী তবিয়ত হারী ছে। মারু নাম ছে সারা বাই আনে তমে হামবটা ছে গুজরাটি এক্সপ্রেস আজ শনিবার রাত না মারা হাতে ને আজে তোমারা মাতে দর উইক જેવો એક બહુ સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે, તો તમે આરામથી બેહો અને સાંભળો। આજે ઇન્શાલ્લાહ આપણે વાત કરવું મેન્ટલ હેલ્થ ના બારામાં। આપણે જાણે કે ગઈ થર્સડેના વર્લ્ડ મેન્ટલ હેલ્થ અવેરનેસ ડે ઉઠું, એટલે આપણું દિમાગી સેહતના બારામાં, આપણા દિમાગનો હાલ છે તેના બારામાં હોશિયાર રહેવાનું અને અલર્ટ રહેવાનું। તો લાસ્ટ વીકના પ્રોગ્રામમાં આપણે વાત કરતા હતા કે આપણા યંગ પીપલમાં, ટીનેજર્સમાં, જવાનિયામાં મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમના સાઇન્સ શું છે। તો ઇન્શાલ્લાહ આજે આપણે જનરલમાં વાત કરવું કે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ શું છે અને એના સાઇન્સ શું છે અને આપણાથી કેવી રીતે મદદ કરાય। પછી ઇન્શાલ્લાહ તમારા માટે થોડાક રેમેડીઝ છે। આજે આપણે શીખવું કે જુલાબના શું રેમેડીઝ છે, જુલાબ એટલે ડાયરિયાના શું રેમેડીઝ છે। તો કોઈને લખવું હોય તો પેન ને પેપર રેડી રાખજો, અને ઓફકોર્સ આપણો દર વીકલી હસવાનું બી છે અને ટાઈમ હોય તો કિસ્સો બી। તો આરામથી બેહો, તમારો રેડિયોનો અવાજ વધારો, ને કેથે જાતા નખે
મેરે આકા દા દુલારા અલી અલી અબુ બકર દા પ્યારા અલી અલી મેરે આકા દા દુલારા અલી અલી અબુ બકર દા પ્યારા અલી અલી સોને ઉમર ગની દી સારી ઉમ્મત નબી દી સોને ઉમર ગની દી સારી ઉમ્મત નબી દી અખિયા ਦਾ ਤਾਰਾ ਅਲੀ ਅਲੀ ਮੇਰੇ ਆਕਾ ਦਾ ਦੁਲਾਰਾ ਅਲੀ ਅਲੀ ਮੇਰੇ ਆਕਾ ਦਾ ਦੁਲਾਰਾ ਅਲੀ ਅਲੀ ਅਬੂ ਬਕਰ ਦਾ ਪਿਆਰਾ ਅਲੀ ਅਲੀ ਮੇਰੇ ਆਕਾ ਦਾ ਦੁਲਾਰਾ ਅਲੀ ਅਲੀ ਅਬੂ ਬਕਰ ਦਾ ਪਿਆਰਾ ਅਲੀ ਅਲੀ।
તમે કહે ને કે આજે ઇન્શાલ્લાહ આપણે મેન્ટલ હેલ્થ ના બારામાં વાત કરું, અને હું ઓનેસ્ટલી કેવું તો આપણા વાળીની કમ્યુનિટીમાં આપણે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમમાં ની માને, ને આપણા જમાનાના બાપદાદા ઉતા તે લોકો બી ની માનતા કોઈનો મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હોય તો। એ લોકો હું માનતા કે એમાં જીન ભરાઈ ગયો, કે કોઈ કઈ પાઈ મૂક્યું, કે કોઈ જાદુ કર લખ્યું, એવું માને। પણ આપણાને જાણવું જોઈએ કે ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જે છે હકીકત છે અને એક બીમારી છે। તો જેવી રીતે લોકોને ફ્લુ થાય, લોકોને ગેસ્ટ્રો થાય, લોકોને કેન્સર થાય, લોકોને ટીબી થાય, લોકોને આસ્મા અટેક થાય, જેવી રીતે લોકોને બીજી બધી બીમારી થાય તેવી રીતે કોઈ વખત દિમાગની બીમારી બી થાય, અને આને કે મેન્ટલ પ્રોબ્લેમ। હવે એવું નહીં સમજવું જોઈએ કે આ માણસ હવે જેને આ પ્રોબ્લેમ છે તે ગાંડો છે કે પાગલ છે, કે હવે એ કોઈ દારે હારો નહીં થાય, આખી લાશ પાગલ રહે। આપણાને આપણા વિચાર હવે બદલવું પડે, આપણાને વધારે ફાઇન્ડ આઉટ કરવું જોઈએ, આપણાને વધારે શીખવું જોઈએ આના બારામાં, અને અવેર રહેવું જોઈએ, કેમ કે અમરે બહુ કોમન થઈ ગયેલું છે આ મેન્ટલ પ્રોબ્લેમ। ને હું એમ નહીં કેમ કે મોલાના પાસેની લઈ જાઓ અને કઈ તાવીજ નહીં કરાવો, આપણેથી જે ટ્રાય કરવું હોય તે કરાય, પણ યાદ રાખવું જોઈએ કે દિમાગની જે બીમારી છે એક સાચી બીમારી છે અને એનો ઈલાજ બી છે ઇન્શાલ્લાહ. અને આપણને ઓવરલુક નહીં કરવું જોઈએ, એવું નહીં કહેવું જોઈએ કે આ હવે કોઈ કઈ કરી મૂક્યું, કોઈ કઈ પાઈ મૂક્યું, કોઈ જાદુ કર લખ્યું, જીન ભરાઈ ગયો, એવું બધું નહીં કહેવું જોઈએ. એનો બી ચાન્સ હોય આપણને નહીં ખબર, પણ મેન્ટલ હેલ્થ અવેરનેસ બરાબર આપણને અવેર રહેવું જોઈએ એના બારામાં. તો યાદ રાખવું જોઈએ કે બે ડિફરન્ટ લોકોને મેન્ટલ પ્રોબ્લેમ હોય તો એ લોકોના બિહેવિયર અને સાઇન્સ જુદા રહે. તો આપણને ખબર કે જ્યારે કોઈને ફ્લૂ થાય તો ફ્લૂના સિમ્પટમ્સ હરખા હોય બધામાં. લોકોની દુખાવો થાય બદનમાં, નાક ગળે, ખાંસી થાય, તાવ ચડે, આ કોમન સિમ્પટમ છે બધા ઇન્સાનમાં જ્યારે ફ્લૂ થાય. પણ જ્યારે કોઈને કેન્સર થાય ત્યારે બધાના સિમ્પટમ જુદા હોય અને એનો ઈલાજ બી જુદો હોય. તો કોઈ લોકોને પેટમાં કેન્સર હોય તેના સિમ્પટમ્સ જુદાય, તેને પછી પેટના પ્રોબ્લેમ્સ પડે, પેટમાં દુખે. પછી કોઈ લેડીઝને સર્વાઇકલ કેન્સર થયેલો હોય તેના સિમ્પટમ્સ હોય જ નહીં છેલ્લો સ્ટેજ લગી. પછી કોઈને લંગ કેન્સર હોય તેને પછી બ્રીધિંગ ડિફિકલ્ટી થાય કોઈ વખત. તો કેન્સરમાં જેવી રીતે લોકોના જુદા જુદા સિમ્પટમ હોય તેવી રીતે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સમાં બી જુદા સિમ્પટમ્સ હોય. કોઈ બે ઇન્સાનના સિમ્પટમ્સ હરખા નહીં હોય. પણ વોર્નિંગ સાઇન્સ શું છે તેના બારામાં આપણને અવેર રહેવું જોઈએ. તો પહેલું સાઇન છે, હવે ડિફરન્ટ ટાઈપ મેન્ટલ પ્રોબ્લેમ હોય, કેવા ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય એટલે ગભરાટ થાય, જીવ ગભરાય, ડિપ્રેશનનું મતલબ આપણે જાણે, પછી પાનિક અટેક્સ બીજાને થાય, કોઈ લોકોને ઓસીડી થાય. અમને તો આપણે ઓસીડીનું મજાક કરે, આપણે કોઈને જોઈ કે ઘર બહુ સાફ રાખીએ તો આપણે કહે તને તો ઓસીડી છે, તું તો સાફ જ કરા કરે. પણ ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એક રિયલ દિમાગી બીમારી છે. તો આ થોડાક મેન્ટલ હેલ્થ, માઇનર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે, એના કરતા વર્સ બી આવે. પણ આના સાઇન્સ શું છે તો ડિપ્રેશનના સાઇન્સ છે કે કોઈનું કોન્ફિડન્સ બહુ લો થઈ ગયેલું હોય, કોઈને કંઈ કરવામાં મજા નહીં આવે, જે એ નોર્મલી કરે તેમાં મજા નહીં આવે, કરવાનું મન નહીં થાય, કોઈને ખાવાનું મન નહીં થાય, કોઈ વહેલું થાકી જાય, કોઈને રડવું વધારે આવે, કોઈ વધારે બીતું હોય, નલ્લી નલ્લી વસ્તુમાં બીએ અને નર્વસ થતા હોય, અને કોઈ વખત કોઈને પોતાની લાઈફ લેવું હોય, સુઈસાઈડ કરવું હોય, આ બી એક સાઇન છે. તો આ છે ડિપ્રેશનના સાઇન્સ. પછી કોઈને એન્ઝાયટી થયા કરે એટલે ગભરાટ થયા કરે, આ બી એક મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે. તો એન્ઝાયટીના સાઇન્સ શું છે, કોઈથી ફોકસ નહીં કરાય, કોન્સન્ટ્રેટ નહીં કરાતું હોય, કોઈ હું કે એને ઇંગ્લિશમાં આપણે કહે ને કોઈ ઇરેટેબલ થઈ જાય, એટલે કોઈને નલ્લી નલ્લી વાતમાં ગુસ્સો આવી જાય, પછી કોઈ જાણી જોઈને બીજા હાથે મિક્સ નહીં થવા માંગે, ઘેરે એકલા બેહી રહે, કોઈનું કોમ્પ્લેક્શન એટલે ફેસ ઢોળું રહે, પેલ થઈ જાય, ટેન્સ લાગે, બીધેલા હોય પીવા લાગે, અને નલ્લી નલ્લા નલ્લા અવાજ કઈ થાય ઘરમાં તો આ માણસ વહેલા બી જાય, આ બી એન્ઝાયટીના સાઇન્સ છે. પછી પાનિક અટેક્સના સાઇન્સ શું છે, પાનિક અટેક જે છે આવી એક એન્ઝાયટી નું સાઇન છે. તો જયારે કોઈને પાનિક અટેક થાય, જયારે હું થાય, ત્યારે એ લોકોને એકદમ બીક લાગી જાય, એ લોકોથી સાંસ નહીં લેવાય, પસીનો છૂટે, કોઈ વખત બહુ ગરમી લાગી જાય, અથવા તો કોઈ વખત એકદમ ઠંડી લાગે અને ડૂજતા થઈ જાય, કોઈ લોકોને ઉલટી થાય, કોઈ લોકો બેભાન થઈ જાય અને કોઈ લોકો બીમાર પડી જાય. તો આ છે એક પાનિક અટેકના સાઇન્સ. અને છેલ્લું મેં કહ્યું ને ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, આ બી એક જાતની એન્ઝાયટી છે, જેમાંથી એ લોકો કઈ એક વસ્તુ રિપીટ કર્યા કરે. તો કદાચ કોઈના વિચાર મગજમાં આવા કરે, ખરાબ વિચાર રિપીટ થયા કરે મગજમાં, અને એ પછી એ માણસ એ વિચાર પર ઓબ્સેસ કરે. બીજું કે કોઈ વખત કોઈ ઓબ્સેસ કરતા હોય કે મારા આંખમાં કઈ હવે જર્મ્સ છે અને બીએ, અને આંખ ઘા કરે, સ્ક્રબ કરા કરે, આખો દારો ધોયા જ કરે, બીએ કે આંખમાં કઈ ડિઝીઝ છે કે જર્મ્સ છે. અને આ બી એક જાતની ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે. તો આ છે સાઇન્સ ડિપ્રેશનના, એન્ઝાયટીના, પાનિક અટેક્સના, ઓસીડીના. અને કોઈ લોકો એટલા ડિપ્રેસ અને ગભરાતા હોય કે પોતાને દુખી બી કરે, પોતાની બોડીને હાર્મ કરે, કોઈ લોકો પોતાને કટે કાંતે, કોઈ લોકો પોતાને દાઢે દઢાડે, જાની જોઈને દઢાડે, જાની જોઈને ગરમ પાણી રાખે બોડી પર, જાની જોઈને માચીસ અથવા તો લાઇટર હાથે બારે બોડીને, કોઈ લોકો બોડીને સ્ક્રાચ કરે, કોઈ લોકો જાની જોઈને માથું અફાડે દીવારમાં, કોઈ લોકો બાલ તાને, કોઈ લોકો ઓવરડોઝ લે દવાની કે પોઈઝન પી મૂકે. તો આ બી થાય. અને સિવિયર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થઈ જાય ત્યારે બાયપોલર ડિસઓર્ડર થાય અને સ્કિઝોફ્રેનિયા. તો આપણે કોશિશ કરવું જોઈએ કે આ લેવલ પર કોઈ નહીં ચાલી જાય. હવે તમે વિચાર કરતા હોય કે કેમ આપણે મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમના બારામાં બહુ વાત કરતા છે, અમને આ બહુ કોમન છે, આપણા વારામાં બી, આપણા મુસલમાન ઉમ્મતમાં બી લોકો બહુ સુઇસાઇડ કરતા છે. તો આના બારામાં વાત કરવાનો સારું કહેવાય. અને આપણને વધારે વાત કરવું જોઈએ, વધારે આના બારામાં એજ્યુકેટ થવું જોઈએ, અને આપણી ફેમિલી વાળાને બી એજ્યુકેટ કરવું જોઈએ. તો આપણાથી કેવી રીતે મદદ કરાય જ્યારે આપણે નોટિસ કરે કે આપણા દોસ્તાર કે આપણા કામ પર કોલીગ કે આપણા હગાવાલા પાસે આ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે કે એના સાઇન્સ છે? તો આપણાથી પહેલું વસ્તુ એ માણસ સાથે વાત કરાય. તો આપણને વરી થતી હોય, ફિકર થતી હોય, તો આપણને ઓપોર્ચ્યુનિટી હોદીને બેહીને વાત કરવું જોઈએ. તો જ્યારે માણસ સાથે વાત કરે, જ્યારે બીજું કઈ ડિસ્ટ્રેક્શન નહીં હોવું જોઈએ, ટેલિવિઝન ઓફ કર લખવાનો, રેડિયો ઓફ કર લખવાનો, મોબાઈલ ફોન સાયલન્ટ પર મૂકીને એકફા મૂકી દેવાનો, નલ્લા પોયરાઓને રૂમમાંથી કાઢી લખવાનો, અને બીજા કઈ ડિસ્ટ્રેક્શન નહીં હોવું જોઈએ. પછી જ્યારે આપણે વાત કરે, ત્યારે આપણને એ માણસ પર પ્રેશર નહીં મૂકવું જોઈએ. એ માણસને આરામથી કહેવું જોઈએ કે હું થતું છે. કોઈ વખત આપણે ગુસ્સામાં બોલવા માંગે કે પહેલા આપણે સારી રીતે કહીએ કે હું થાય તો કેમ બહુ દુઃખી લાગે, તો પછીથી માણસ કદાચ ચૂપચાપ બેસી રહે. પછી આપણે કે તું મને કે નહીં, તું કેમ મને નહીં કે, તો પછી એ માણસ હજુ ચૂપચાપ રહે. તો પછી આપણે ગુસ્સો કરે કે એવું કિદાનનો જોમ કે તું બરાબર ખાઈ બી નહીં, તું બરાબર હોઈ બી નહીં, તારે થાતું હું છે, મને કે નહીં વહેલો વહેલો. જ્યારે પછી તે માણસ બિલકુલ ગભરાઈ જાય અને બિલકુલ આપણને કંઈ કહે નહીં, તો આપણને સબરથી કામ લેવું જોઈએ, પ્રેશર નહીં મૂકવું જોઈએ, અને આરામથી એ જે છે, જેને પ્રોબ્લેમ થતું છે, તેને બોલવા દેવું જોઈએ. તો સબરથી આરામથી બેસીને સવાલ કરીને વાર જોવું જોઈએ. હવે જ્યારે એ માણસ આપણને આપણું એ લોકોના પ્રોબ્લેમ્સ કહે, તો આપણને હસવું નહીં જોઈએ, આપણને જજ નહીં કરવું જોઈએ, અનનેસેસરી ડાયગ્નોસિસ બી નહીં કરવું જોઈએ. કોઈ વખત આપણે બહુ મોટા ડોક્ટર બની જાય અને આપણે ડાયગ્નોઝ કરે કે મન લાગે તને એમ થયેલું છે, મન લાગે તું ડિપ્રેસ થઈ ગઈ, મન લાગે 10 વર્ષ પર તારા બાવા ગુજરી ગયેલા તેનાથી તે વખતથી તારું દિમાગમાં હજુ ડિપ્રેશન રહેલું છે, તો આપણે ડાયગ્નોઝ કરવા માંગીએ, આપણે ડોક્ટર બની જાય, આ ગલત છે. આપણને કઈ અસમ્પશન્સ નહીં બનાવવું જોઈએ, આપણને ડાયગ્નોસિસ નહીં કરવું જોઈએ, આપણને આરામથી સંભાળવું જોઈએ અને સપોર્ટ દેવું જોઈએ. હવે જ્યારે આપણે કઈ સવાલ કરે માણસને, તો એવા સવાલ કરવાના કે એ માણસને વધારે કહેવાનું મન થાય. કેવી રીતે આપણે સવાલ કરે? આપણથી કહેવાય, તને કેવું છે, તું કેવી, તું આજે કેવું ફીલ કરતી છે, તને મને કેવું છે, એવું પૂછવું જોઈએ. કે કદાચ આપણથી કહેવાય, હું જોતી છે આજે તો બહુ અપસેટ લાગતી છે, બધું ઓરાઈટ છે? તો આપણું લેંગ્વેજ ન્યુટ્રલ રાખવું જોઈએ, ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં કરવું જોઈએ કે તું કેમ બહુ આજે દુઃખી લાગતી છે, એવું નહીં કરવું જોઈએ. એમ જ કહેવાનું કે તું હારી છે, તને કઈ વાત કરવું છે મારા હાથે, કે આજે તું કેવું ફીલ કરતી છે. તો ઓપન ક્વેશ્ચન્સ રાખવું જોઈએ. પછી જેને જેમાં આપણે જોઈ લોકોના કઈ મેન્ટલ પ્રોબ્લેમ્સ છે, અફેક્ટ થતા છે, તો આપણથી એ લોકો હાથે એક્સરસાઇઝ કરાય. એક્સરસાઇઝથી સ્ટ્રેસ અને પ્રેશર ચાલી જાય મગજ પરથી. હેલ્ધી ડાયટ માણસની દેવું જોઈએ. કદાચ આપણા ઓલાડો હોય, આપણી ફેમિલી મેમ્બર્સ હોય, એ લોકોને હેલ્ધી ખવડાવવું જોઈએ. અને કોઈ વખત કામ પરથી બ્રેક બી લેવા પડે, કોઈ કામ પર જતું હોય તો બ્રેક બી લેવું જોઈએ. તો ડી સ્ટ્રેસ કરવું જોઈએ અને એના વેઝ કેવા છે, એક્સરસાઇઝ, હેલ્ધી ખાવાનું, કામ પરથી કે જોબથી કે ઘરનું કામથી બ્રેક લેવાનો, અને ઓફકોર્સ મેડિકલ હેલ્પ બી લેવાનો, ડોક્ટર પાસે બી જવાનું, કાઉન્સેલર પાસે જવાય, અથવા તો આ હેલ્પલાઇન્સ બી છે તે લોકોને બી ફોન કરાય. જ્યારે આપણા હાથે કોઈ વાત કરતું હોય આ દિમાગના પ્રોબ્લેમ્સના બારામાં, તો આપણને ધ્યાનથી સાંભળવું જોઈએ અને એ લોકોને હેલ્પ ઓફર કરવું જોઈએ. તો આપણથી કહેવાય કે તમે કહી તો ડોક્ટર હાથે તમારું અપોઇન્ટમેન્ટ બનાવું, આપણે હાથે જાહું, અથવા તો આપણથી કહેવાય કે તમે ચાહે તો હેલ્પલાઇનમાં હેલ્પલાઇનનો નંબર તમને દેવો અને તમે ટાઈમ હોય ત્યારે ફોન કરી મૂકજો. તો આપણને ઓર્ડર નહીં દેવાનો, ઓફર કરવાનું, સપોર્ટ અને મદદ ઓફર કરવાનું. તો આપણને કંટ્રોલ નહીં કરવાનો, એ લોકોને પોતે ડિસિઝન લેવાનો, લેવા દેવાનો, પણ એ લોકોને સપોર્ટ અને મદદ ઓફર કરવાનો. અને બીજું છેલ્લું વસ્તુ યાદ રાખવાનું કે આપણને આપણી લિમિટ જાણવું જોઈએ. તો આપણે નોટિસ કરી કદાચ કે આ પર્સન એટલો મેન્ટલ પ્રોબ્લેમ છે કે હવે વાયલન્ટ થઈ ગયા, આપણને વજારી મૂકે કદાચ, કે પોતાને વજારી મૂકે ગુસ્સામાં, તો આપણને સેફ ડિસ્ટન્સ રાખવું જોઈએ અને તેના કરતા કોઈ હેલ્પલાઇન કે કોઈ બીજા ફેસિલિટીની ફોન કરીને એ લોકોની મદદ લેવું જોઈએ. તો આ થોડુંક એડવાઇસ મેન્ટલ હેલ્થના બારામાં. અને આપણને યાદ રાખવું જોઈએ કે આપણને મદદ કરવું જોઈએ બીજાને, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થાય એ લોકોને ઇગ્નોર નહીં કરવું જોઈએ, એ લોકોને લેબલ નહીં કરવું જોઈએ અને એ લોકોને કોર્નરમાં લાખી નહીં દેવાનું કે એ લોકો હવે ગાંડા છે કે પાગલ છે. એને મદદ મળે અને અમને તો બહુ ફેસિલિટી છે અને બહુ હેલ્પ મળે, તો જરૂર એ લોકોને મદદ કરવાની અને ઇન્શાલ્લાહ એ લોકો પાછા હેલ્થી થઈ જાહે ને અલ્લાહ તાલા આપણે બધાને તંદુરસ્તી આપે.
આમીન. અલી મેરા ગાદી તે નમાજી પાક બાદ હે, અલી તે સહાબા વિચ પ્યાર દી આવાઝ હે,
અલી તે સહાબા વિચ પ્યાર દી
આવાઝ હે. ਖੈਬਰ ਡਹਾਵੇ ਜਦੋਂ ਇਜ਼ਨ ਉਹ ਪਾਵੇ ਬਾਬੇ ਖੈਬਰ ਡਹਾਵੇ ਲਾ ਕੇ ਤਕਬੀਰ ਨਾਰਾ ਅਲੀ ਅਲੀ ਮੇਰੇ ਆਖਾ ਦਾ ਦੁਲਾਰਾ
ચાલો હવે આપણે હમણે હસનભાઈ ને હાજરાબાઈ આજે હું વાત કરતા છે. હસનભાઈ ને હાજરાબાઈ સાડીમાં ગેલા. હસનભાઈ હાજરાબાઈ ને પૂછ્યું, હાજરા તમે લેડીઝ લોકો સાડી થાય ત્યારે કેમ રડે? આ જોની આ બ્રાઇડ કેટલી રડતી છે, ખુશીનો ડાળો ને આટલું બધું કેમ રડે? હાજરાબાઈએ જવાબ આપ્યો, એ જે આવવાનું છે એના મારેજમાં તેના માટે પ્રેક્ટિસ કરતી છે.
મેરે આકા દા દુલારા
અલી અલી
અબુ બકર દા પ્યારા
અલી અલી
મેરે આકા દા દુલારા
અલી અલી
અબુ બકર દા પ્યારા
અલી અલી
સોને ઉમર ગની દી સારી ઉમ્મત નબી દી સોને ઉમર ગની દી સારી ઉમ્મત નબી દી અખિયાં દા તારા
અલી અલી
મેરે આકા દા દુલારા
અલી અલી
આખા દા દુલારા
અલી અલી
અબુ બકર દા પ્યારા
અલી અલી
મેરે આખા દા દુલારા
અલી અલી
અબુ બકર દા પ્યારા
અલી અલી
અલી મેરા હાફિઝ તે કારી કુરાન દા અલી મેરા હાફિઝ તે કારી કુરાન દા અલી તેરા પ્યાર તે હે જુઝવી ઈમાન દા
અલી તેરા પ્યાર તે હે જુઝવી ઈમાન.
ચાલો હવે મેં કહે ને આજે આપણે ડાયરિયા ના રેમેડીઝ શીખવું. ડાયરિયા એટલે આપણે ગુજરાતીમાં એને જુલાબ કહે. જુલાબ ના રેમેડી છે તમારા માટે. તો પહેલું વસ્તુ કે જુલાબ માટે સારામાં સારી રેમેડી છે, હોમ રેમેડી છે બટર મિલ્ક. બટર મિલ્ક જે છે તે શોપ્સમાં મળે, સુપરમાર્કેટમાં મળે, અને બટર મિલ્ક જે છે તેનાથી એસિડ જે છે એમાં બટર મિલ્કના અંદર જે એસિડ છે તેનાથી પેટમાં કઈ જર્મ્સ હોય કે બેક્ટેરિયા હોય તેને ફાઇટ કરે. તો બટર મિલ્કને શું કરવાનું, એમાં પિંચ ઓફ સોલ્ટ નાખવાનું અને દાડામાં 3-4 વખત પીવાનું જ્યારે ડાયરિયા થયેલું હોય. તો બટર મિલ્કને એમાં થોડુંક સોલ્ટ નાખવાનું અને પીવાનું. બીજું સારું રેમેડી છે કારટનું સૂપ, ગાજરનું સૂપ. તો કેવી રીતે બનાવાય આ સૂપ? 1.5 કિલો કારટ્સને 150 મિલીલીટર્સ એટલે હાફ કપ પાણીમાં કુક કરવાનું, સોફ્ટ થઈ જાય ત્યાં લગીન. અને પછી એને બ્લેન્ડરમાં મિક્સ કરી નાખવાનું અને સ્ટ્રેન કરવાનું. અને પછી એને એમાં 3/4 ટેબલ સ્પૂન સોલ્ટ નાખવાનું. અને પછી આ સૂપ જે છે એવરી હાફ એન અવર થોડુંક પીવાનું. તો શું કરવાનું, 1.5 કિલો કારટ્સને 1/2 કપ પાણીમાં કુક કરવાનું અન્ટિલ સોફ્ટ થઈ જાય. પછી એનું પલ્પ બનાવીને એને બ્લેન્ડરમાં પલ્પ કરીને ગાળીને એમાં પાણી નાખવાનું. તો અબાઉટ 1 લિટર જેટલું સૂપ બનાવવાનું. અને પછી એમાં સોલ્ટ નાખવાનું અને એવરી હાફ એન અવર થોડુંક સૂપ પેશન્ટને પાવાનું. તો આ કારટ સૂપથી શું થાય, કારટ સૂપથી ડિહાઇડ્રેશનની થાય, જુલાબથી આપણી બોડી બહુ વહેલી ડિહાઇડ્રેટ થઈ જાય. તો કારટ સૂપથી ડિહાઇડ્રેશનની થાય અને જે સોડિયમ, પોટાશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, સલ્ફર અને મેગ્નેશિયમ આપણા બોડીમાંથી આપણે ખોઈ કાઢે જ્યારે જુલાબ થાય તે પાછું રિપ્લેનિશ થઈ જાય. બીજી રેમેડી છે મેથી. મેથી ભાજી જે છે જુલાબ માટે બહારું કહેવાય. તો મેથીના પાતળા બી, મેથીના સીડ બી. તો શું કરાય, 1 ટીસ્પૂન મેથી સીડને બોઇલ કરવાના અથવા તો બટરમાં ફ્રાય કરવાના અને એને 1 કપ બટર મિલ્ક માં મિક્સ કરીને પીવાનું. આ દિવસમાં બે વખત કરવાનું. તો હું કરવાનું, એક ટીસ્પૂન ભૂંજીલા અથવા તો બાફેલા મેથીના સીડ્સ એક કપ બટર મિલ્ક માં નાખીને દિવસમાં બે વખત પીવાનું. ને આ બહુ સારું કહેવાય જયારે કોઈને ઉલટી બી થતી હોય કે ઉલટીની ફીલિંગ થતી હોય ત્યારે બી આ બહુ સારું કહેવાય. બીજું છે આદુ. તો જયારે કોઈને જુલાબ થાય અને કોઈ વખત એનાથી દાજ બળે, ઇન્ડિજેસ્ટન થાય, ત્યારે આદુ બહુ સારું કહેવાનું. તો હું કરવાનું કે એક પીસ ડ્રાય આદુને પાવડર એનું બનાવવાનું અને એક એમાં થોડુંક રફ સોલ્ટ રાખવાનું અને આ પાવડર જે છે તેને એક નલ્લું પીસ ગોળ હાથે ખાઈ જવાનું. તો જિંજરનું પાવડર શોપમાં બી મળે, તો આ બહુ ઇઝી છે. જિંજરનું પાવડર બી લઈ આવ્યા પછી અને જિંજરનું પાવડરને થોડુંક રફ સોલ્ટને ક્રશ કરવાનું. નોર્મલ સોલ્ટ બી વપરાય. તો જિંજર અને કોટર ટીસ્પૂન પાવડર અને થોડુંક સોલ્ટ તેને થોડું ગોળ હાથે ખાવાનું ને ઇન્શાલ્લાહ તરત રાહત મળે. અને કઈ એસિડ થતી હોય, બર્પિંગ બહુ થતું હોય, ઉલટી થવાનું ફિલિંગ થતું હોય તેના માટે બી બહુ સારું કહેવાય. ને આ રેમેડી જે છે મોર્નિંગ સિકનેસ માટે બી બહુ સારું કહેવાય. કોઈ ઓડતને મોર્નિંગ સિકનેસ થતો હોય પ્રેગ્નન્સીમાં ત્યારે બી આ આદુવાળી રેમેડી ટ્રાય કરવું જોઈએ. અને બીજો વસ્તુ છે ફૂડીનો, મિન્ટ. તો મિન્ટ જ્યુસ બહુ સારું કહેવાય ડાયરિયા માટે. તો હું કરવું જોઈએ એક ટીસ્પૂન ફ્રેશ મિન્ટ જ્યુસને એક ટીસ્પૂન લાઇમ જ્યુસ અને એક ટીસ્પૂન હની સાથે મિક્સ કરવાનું અને આ દિવસમાં 3 વખત ખાવાનો અને ઇન્શાલ્લાહ જુલાબથી રાહત મળે. તો હું કરવાનું એક ટીસ્પૂન મિન્ટ જ્યુસ, એક ટીસ્પૂન લાઇમ જ્યુસ અને એક ટીસ્પૂન હની મિક્સ કરીને ખાઈ જવાનું દિવસમાં 3 વખત. આનું ટેસ્ટ બી બહુ સારું લાગે માશાલ્લાહ. ને છેલ્લું વસ્તુ છે અરડ. અરડ બી અલ્હમ્દુલિલ્લાહ એના એટલા રેમેડીઝ છે ને અરડ બી બહુ સારું કહેવાય જુલાબ માટે. તો અરડથી હું કરવાનું એક ટીસ્પૂન અરડને એક કપ બટર મિલ્કમાં અથવા તો એક કપ પ્લેન પાણીમાં મિક્સ કરીને પી જવાનું અને ઇન્શાલ્લાહ આ અરડ જે છે એક પેટ માટે ટોનિક જેવું રહે. તો પેટને સાફ કરી નાખે, જર્મ્સને મારી નાખે અને એન્ટીસેપ્ટિક છે એટલે ઇન્શાલ્લાહ જર્મ સ્પ્રેડ બી નહીં થાય. તો હું કરવાનું એક ટીસ્પૂન અરડને એટલે અરડનું પાવડરને એક કપ બટર મિલ્કમાં અથવા તો એક કપ પાણીમાં મિક્સ કરીને પી જવાનો. ને આ ઉટા જુલાબના રેમેડીઝ. મને ખબર જુલાબ જ્યારે થાય ત્યારે એકદમ થઈ જાય તો આ રેમેડીઝ જે છે લખી મૂકવાના અને રેડી રાખી મેળવાના. કદાચ કોઈને જુલાબ થાય, ઓલાદને થાય, ફેમિલી વાળાને થાય તો આ બનાવીને ટ્રાય કરાય. મને ખબર લોકોને ઇમોડિયમ બહુ લેવાનું ગમે નહીં, પણ ઇમોડિયમ મેડિકલ ટ્રીટમેન્ટ છે. આ જે છે હોમ રેમેડીઝ છે. તો હંમેશા હોમ રેમેડીઝ ટ્રાય કરવા પહેલા ડોક્ટરની એડવાઇસ લેવું જોઈએ જ્યારે આપણને કઈ બીજી બીમારી હોય ત્યારે. અને હોમ રેમેડીઝથી ફરક નહીં પડે અને પ્રોબ્લેમ બંધ નહીં પડે તો જરૂર ડોક્ટર પાસે જાજો. ને અલ્લાહ તાલા આપણે બધાને તંદુરસ્ત રાખે. આમીન.
બાબુ ફરમાયા હે જનાબ અલી ઇલમુંદા બાબુ ફરમાયા હે જનાબ તેરા રુતુ બાબુ ચારા અલી અલી આખા દુલારા
علی علی
میرے آقا دا دلارا
علی علی
ابو بکر دا پیارا
علی علی
میرے آقا دا دلارا
علی علی
ابو بکر دا پیارا
علی علی
سونے عمر غنی دی ساری امت نبی دی
سونے عمر غنی دی ساری امت نبی دی
اکھیاں دا تارا
علی علی
تے منے خبر ٹائٹ چھے ٹائم પણ ઈશાને આપણે કિસ્સો વહેલો વહેલો સાંભળી કાઢે. આજે કિસ્સો મલિક બિન દિનારના બારામાં છે. મલિક બિન દિનાર એક દાડે ચાલતા ઉઠા અને એક નલ્લુ પોયરુને પાસ થયા. આ નલ્લુ પોયરું જમીનમાં મટુરો હાથે દટ હાથે સાન ઘાટે રમતું ઉઠું. જ્યારે આ નલ્લુ બચ્ચુને પાસ થયા તો એ વિચાર કર્યો કે મને એ પોયરું હાથે સલામ કરવું ઉઠું, કેમ કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નલ્લા પોયરાઓ હાથે બી સલામ કરતા. તો મલિક બિન દિનાર પાછા ગયા એ પોયરું પાસે અને સલામ કર્યો. તો પોયરોએ જવાબ આપ્યો, વાલેકુમ સલામ. અને મલિક બિન દિનારે જોયું કે આ પોયરો બહુ હોશિયાર લાગે અને બહુ મચ્યોર લાગે. તો મલિક બિન દિનાર આ પોયરાને સવાલ કરવા લાગ્યો. તો મલિક બિન દિનારે પોયરાને પૂછ્યું કે ઈગો અને હોશિયારીમાં શું ફરક છે? તો પોયરોએ જવાબ આપ્યો, ઈગો જે છે, ઈગો એ છે જેનાથી તમે મારા પાસેથી પાસ થઈને ચાલી ગયા સલામ કરવા વગર, અને હોશિયારી એ છે જેનાથી તમે પાછા આવીને મારા હાથે સલામ કરવા આવ્યા. મલિક બિન દિનાર તો શોક થઈ ગયા આ જવાબ સાંભળીને. તો પાછો બીજો સવાલ કર્યો મલિક બિન દિનારે, પૂછ્યું તો કેમ આ જમીનમાં રમે, દટમાં રમે, સાનમાં રમે? પોયરોએ જવાબ આપ્યો, કેમ કે અલ્લાહ તાલાએ મને આ સાંધથી બનાવ્યા અને ઇન્શાલ્લાહ હું આ સાંધમાં એક દાડે પાછો વાપસ ચાલી જવા. મલિક બિન દિનાર પછી પૂછવા લાગ્યો, કેમ તું કોઈ વખત હસે અને તું કોઈ વખત રડતો હોય? તો એ પોયરોએ જવાબ આપ્યો, જ્યારે હું અલ્લાહ તાલાની રહેમતના બારામાં વિચાર કરું અને યાદ કરું તો હું સ્માઇલ કરું, અને જ્યારે હું અલ્લાહને અઝાબ યાદ કરું ત્યારે હું રડું. તો સુભાનલ્લાહ, આપણે શીખે કે એ જૂના દિવસમાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના વખતમાં, સહાબાના વખતમાં અને આપણા બાપ દાદાઓના વખતમાં નલ્લા પોયરાઓમાં કેટલો તકવો ઉઠો, એટલા તકવાવાળા ઉઠા, અલ્લાહ તાલાનો ખોફ ઉઠો એ લોકોના મગજમાં અને લોકોના દિલમાં. આજે આપણે કેમ બહુ મિઝરેબલ છે? કેમ કે આપણે પોતાના હાથે મિઝરેબલ છે, પણ બીજાની ખુશી જોઈને બી મિઝરેબલ છે, અને આપણા ઈગોઝ એટલા હાઈ છે કે આપણે પોતાના બારામાં જ વિચાર કરા કરે, બીજાના બારામાં વિચાર નહીં કરે, બીજાના અંદર આપણે ફોલ્ટ હોદા કરે, પોતાના અંદર ફોલ્ટ નહીં હોદે, અને આપણે બીજા હાથે જેલસ બી થયા કરે. તો તેના લઈને બી કેટલા લોકોને પ્રોબ્લેમ્સ થાય, મિઝરેબલ થાય, ડિપ્રેશન થાય, કેમ કે આપણે બીજાના બારામાં વિચાર કરે, જેલસ થાય અને આપણે એન્વિયસ થાય. તો આપણને આવું આદત નહીં રાખવું જોઈએ. આપણને બીજા લોકોની ખુશી માટે આપણને બી ખુશ થવું જોઈએ, અને ખુશ મિઝાજથી ઇન્શાલ્લાહ આપણી મેન્ટલ હેલ્થ બી હેલ્થી રહે. અલ્લાહ તાલા આપણે બધાને આસાની દે અને આપણે બધાને હિદાયત દે. આમીન. ને આટલે આપણું ગુજરાતી એક્સપ્રેસ આજે પૂરું થઈ ગયું. સાંભળવા હારું જઝાકલ્લા. અને મારી ઉમ્મીદ છે કે આજે આપણે જે બી સાંભળ્યું મેન્ટલ હેલ્થના બારામાં, મારી ઉમ્મીદ છે કે આપણે બધા વધારે આના બારામાં હોશિયાર થયા અને વધારે અવેર થયા. અને મને એક વસ્તુ કેવું હતું કે જે લોકોને એવું લાગે કે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમમાં છે તો કુરાન શરીફમાં ઇલાજ છે, ખૂબ કુરાન શરીફ પઢવું જોઈએ, ખૂબ સલાત પઢવું જોઈએ, નમાઝમાં બી ઇલાજ છે, અને અલ્લાહ તાલાના વધારે નજદીક થવાથી ઇન્શાલ્લાહ આપણો મેન્ટલ હેલ્થનો ઇલાજ બી થાય. ને અલ્લાહ તાલા આપણે બધાને તંદુરસ્તી આપે, તોફીક આપે કે આપણે હિદો રસ્તો પર રહે, અને આપણે બધાને મગફિરત ફરમાવે. આમીન. મારું નામ છે સારાબાઈ. ખાસ દુઆમાં યાદ કરજો. ફી અમાનિલ્લાહ. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ.